ઓરિજિનલર સત્તા સ્વરૂપ ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે. બાદસંગીએ રચના કરી છે, એમાં આપણે ક્યાં પહોંચ્યા છે તેનો વિષય આપણે કહેલો. સાત તત્વ ચાલ્યા પછી છ દ્રવ્યો ઉપર આપણે આવ્યા છે. તેના માટે છે મોક્ષ માર્ગ માટે પ્રયોજન ભૂત જે જાણવા માટેની છે રકમ એમાં આપવા આવી છે. ચાલે છે એમાં બધું જ આવી ગયું. દેવ શાસ્ત્ર ગુરુ આવી ગયા, હે ઉપાદેય તત્વ સત્વ માર્ગ ને બધું જ સંસાર મોક્ષ ને આવે. સદ્રયમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? પેલું તો જીવ ઉજ્જવલ, ઉજ્જવલ માં પણ એક પુરાય અને ગળાય. કિસ્સામાં બને છે આખું પુરાય ને ગળાય એવું શેમાં બને છે? ઉજ્જવલ માં જ બને, બીજા ન બને. કેમ ન બને? વિકાસ ને લોકા જે સ્પર્શ છે એના સિવાય કઈ નથી. ભલે બધા એક ક્ષેત્રાવગામાં સમયસરમાં વાત કરીએ તો કેવી ચાલે છે? બીજી ને ત્રીજી ગાતા અતિ નિકટ એક ક્ષેત્રાવગા ભલે હો, પણ સમ જેવું કુદર સિવાય બીજામાં નથી બનતું. કારણ કે એમાં જ એવો એક સ્પર્શ નામનો એ ગુણ છે. માટે પુરાવું અને ગળાવું એ માત્ર શું છે? ઉજ્જવલ માં જ બની શકે. ધર્માથી અધર્માથી ના કાપે એક એટલે માટે કોઈ પ્રશ્ન જ નથી. અને કાળથી તો પોતાની જગ્યા સ્થિત જ છે, એમાં ક્યાંય સ્પર્શ ને એકબીજા પાસે જવું નથી. અને જીવ માં સ્પર્શ નથી ભલે ગતિ છે, ત્યારે ઉજ્જવલ માં શું છે? એકબીજા ગતિ પણ છે અને સ્પર્શ પણ છે. તેમાં પુરાવું ને ગળાવું એ બને છે. અને બીજા જો આ વિચાર કરીએ તો ધર્માથી અધર્માથી આકાશમાં એમાં બીજું એક સંકોચ વિસ્તાર નથી. કલ નાનો મોટો બને એટલે એ રીતે સંકોચ વિસ્તાર એ રીતે, અને જીવમાં એક સંકોચ વિસ્તાર, બાકી તો બાકીમાં કઈ છે જ નહીં. અને એટલા માટે ચાર દ્રવ્યો કેવા છે? શુદ્ધ. એમાં કોઈ અશુદ્ધતા પર્યાયમાં પણ નથી. દ્રવ્યમાં તો કોઈ ના માન ન હોય તો એમાં એ ચાર દ્રવ્યમાં શું છે? અશુદ્ધતા થતી જ નથી. એ ધારાય એમની પણ ખાલી આખો જે કે ને અપ એન્ડ ડાઉન તારતમ્યતા બધું તેમાં છે. ખેલ બધા પણ આમાં છે. જીવ ઉદ્ગલ ની પર્યાયોમાં એ રહેલો છે. અહીંયા એ ઉદ્ગલ પછી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આપણે લીધી હતી. ગતિ કરીને સ્થિર થતા જીવ અને ઉદ્ગલ ને સ્થિર થવામાં જે વસ્તુ કેવી છે? ઉદાસીન ને ધર્માસ્તિકા માં પણ ઉદાસીન અને આમાં પણ ઉદાસીન એ નિમિત્ત થાય છે. ને અધર્મ દ્રવ્ય છે. ખાલી પ્રેરક માં ખાલી આમ કોણ આવે? નિમિત્ત જીવ ખુદ ગંદે જ આવે એનામાં જ પ્રેરક. બાકી આ ચાર તો બધા અને ઈષ્ટ દેશમાં એટલે પુષ્પાદ આચાર્ય બધા ધર્માથી બધા ઉદાસીન. એ તો ખાલી જીવની ઈચ્છાઓ જઈને અને આ પ્રદેશ નું કંપન જોઈને એને પ્રેરક કીધું. બાકી નિમિત્ત ની વ્યાખ્યા માંથી કોઈ બહાર નહીં જાય. અને નિમિત્ત ની વ્યાખ્યા તો નહીં કહેવાય. અકિંચિત કરો અનુકૂળ આરોપી કીધું, પણ પેલું અકિંચિત છે એ પછી ઉદાસીનો કે પ્રેરક. પછી બીજા કેવા હોય છે નિમિત્ત ના પ્રકારમાં? સદભાવ રૂપે અભાવ રૂપે. એ કોઈ પણ હો બધા નિમિત્ત ની મર્યાદામાં જ છે. એ પેલું પાયો યાદ રાખીને નિમિત્ત કોણ હોય? અકિંચિત હોય એક. તો એ રીતે અહીંયા અને અધર્માસ્તિક કાય ની દ્રષ્ટાંતમાં શું વ્યાખ્યા આવે? સ્વયં ગતિ પૂર્વક સ્થિત થતા. તો એમાં શું આપણે લેવાનું છે? સ્વયં ગતિ પૂર્વક સ્થિત થતા એટલે થાય. પણ હજી એમાં આખું એનો દ્રષ્ટાંત જે છે ને એમાં આખું છે. જેમ મુસાફર ને ઝાડનો છાંયો. હવે એની રીતે જગ્યાએ બીજું છે મોટર છે એ બધું લે. એ કોઈ પરાણે રોકતા નથી. એમાં બહુ જ મહત્વનું એવું છે. પેલાના જમાનામાં તો ઝાડ હતો, તો ઝાડ નથી એને પકડના. હવે અહીંયા અમે છીએ, અમારે તારે કમ્પલસરી રોકાવવું પડશે નહીં. હોટલ વાળા બધું કમ્પલસરી. આ એક વિચાર કરીએ તો કેટલી શું છે? સ્વાધીનતા છે, સ્વતંત્રતા છે. અને જો રોકાય છે તો તો પછી નિમિત્ત નો આવે. અને એ રીતે એ પણ એક સિદ્ધાંત આવ્યો, સુસિદ્ધાંત. કાર્ય થયું તો પછી ઉત્પાદન નિમિત્ત નો પ્રશ્ન છે. કાર્ય થયું જ નથી, રોકાતો જ નથી, પણ નિમિત્ત નો ક્યાં પ્રશ્ન છે? આ બે રીતે છે. એક તો ત્યાં મુસાફર ની સ્વાધીનતા છે, અને એ રોકાય તો એ જાગમાં થાય નિમિત્ત એ આખી. એમ દરેક પદાર્થ એટલે અહીંયા તો જીવ પૂજ્વલ છે, એ ગતિ પૂર્વકથી પોતાથી સ્વાધીનપણે સ્વતંત્રપણે થાય છે. અધર્માસ્તિકા એને જો સ્થિર કરતો હતો અને ધર્માસ્તિકા એને ગતિ કરાવતો હતો તો બેનો ઝઘડો થાય, એટલે કે મારે એને સ્થિર કરાવતો, એટલે કે મારે ગતિ કરાવે. તો જીવ પૂજ્વલ તો ગતિ છે રાખે, તો એવો પ્રકાર એ નથી. દ્રષ્ટાંતમાં પણ સરસ રીતે દ્રષ્ટાંત જોઈ ગયા. જેમ ધર્માસ્તિકા સ્વયં ગતિ નથી કરતું, તો તળાવનું પાણી સ્વયં ગતિ નથી કરતું. માછલી સ્વયં ઈચ્છા થાય ને ગતિ કરે તો, ગતિ કરે તો, એમ અહીંયા ગતિપૂર્વક સ્થિત થાય તો આ દેહની સ્વાધીનતા રહે છે, અને તો પછી એમાં ગતિ હેતુ તો ગુણ છે અને આનું સ્થિતિ હેતુ. હવે એક વિચાર કરીએ, સિદ્ધ ભગવાન એને અધર્માસ્તિક નિમિત્ત થાય કે ન થાય? થાય. ધર્માસ્તિકાય એક સમયે થાય, બરોબર? ધર્માસ્તિકાય અને પછી અધર્માસ્તિકાય પણ લેવી. એટલે કેટલા સમય પૂરતો? એક સમય. પછી અધર્માસ્તિકાય કેટલા? સાધનમ કાળ તો એક થઈ ગયું, પછી તો ગતિ જ નથી કરતા. બસ પછી તો નહીં ને. અઘાતી કર્મના અભાવપૂર્વક ની પ્રણતિ છે, ઘાતી કર્મના અભાવપૂર્વક ની પણ પ્રણતિ છે, અને જ્ઞાન એમને થયું કે અવડ નામ તો લોકાલોકમાં નિમિત્ત છે. શું નિમિત્ત ન હોય એવું નથી? ચલો શું કઈ આનો કઈ જવાબ નહી હોમે આપશે એ સમય. અચ્છા બીજું એક આગળ લઈએ, સિદ્ધ ભગવાન ને કેવળ જ્ઞાન છે, એ પાંચ ભાવ માંથી કયા ભાવ માં આવે? સાત ભાવ. એ પણ કેટલા સમય પૂરતું? કેમ એને, એમને તો ઓલરેડી ઓલું થઈ ગયું છે, એટલે હવે તો એમને કઈ સાત ભાવ જવાનો અર્થ જ નથી ને. અરિયન છે એને હજી તમે કહો કે પેલા સમય એટલે નો હતો અને પછી થઈ ગયો, પછી તો છે જ નહીં, પછી તો સાત ભાવ જવાનો છે ક્યાં સુધી? પણ હવે અભાવ તો ક્યારનો થઈ ગયો? હવે હું તમે યાદ કરો છો
સિદ્ધ ભગવાન ને પણ ખાતી.
એવી જ રીતે અહિયાં એમની જે સ્થિતિ છે તો અધર્માસ્તિક સાધી. એક વિચારી લઉં, આખી પરંપરા લેવા એને અત્યારના સ્થિત કહીએ, પેલા ગતિ કરીને તો સ્થિત ક્યાં છે ને, એ રીતે. અને એ રીતે બીજો એક નિયમ શું લઈ લેવો, કોઈ પણ ઉત્પાદન વાળી પર્યાય હોય એ ચાર ભાવ માંથી લેવા. હોય હોય ન હોય, કોઈ કે એના વગર ની એવી ન હોય. એક અમારામાં કેવી એક પર્યાય થાય છે, એક સામાન્ય જ્ઞાનની પર્યાય થાય. પછી એક પર્યાય કેવી થાય છે, મત વિશેષ પર્યાય લખી સ્વરૂપ ની થાય છે, બરોબર ને? એવું નહીં, કોઈ પણ ઉપહાર તમે, કારણ કે પર્યાય ની વાત કરતા સજીત પણ ઉત્પાદય વાળી પ્રશ્ન, ભલે ઉત્પાદય વાળી નથી એટલે એ તો અનાદિયનંદ છે, પણ ઉત્પાદય વાળી પર્યાય લ્યો તો એ ચાર પર્યાય માંથી કોઈ ને કોઈ હશે. અને એ છે, એ છે, તો એક નિયમ શું થઈ ગયો, સામે કર્મ નો સદભાવ કે અભાવ એ નિમિત્ત પણ ક્યારે તેવા નામ પડ્યા, ઉદય છે, ઔદય છે, ઉત્તમ છે, બહુ સિમ્પલ છે બધા સિદ્ધાંત. ઉત્પાદન વાળી પર એ ચાર માંથી કોઈ ને કોઈ એમાં તો આવી જશે, અને એ છે તો કર્મ નું સાપેક્ષ ભોગતો એ રહેલું જ હોય છે. એવું ના સમજ્યું કે એક સમય કેવળ નામ થઈ ગયું પછી જ્ઞાન આવ્યું તો છે જ નહીં, એટલા માટે અરે તો પછી એક કાયિક ભાવની એક વ્યાખ્યા, કાળ અપેક્ષાની ખોટી થશે. કાયિક ભાવની શું વ્યાખ્યા? કાળ અપેક્ષા સાદી અલંકાર. આ તો સાદી કામ થઈ ગયું, સાક્ષમિક એટલે ઉપસમિક ભાવ જેવું થઈ ગયું. ટેકનિકલ થોડું એટલે એમાં તો રહેતો હશે, વચ્ચે કઈ જતો હશે. પહેલું છે આગળ જાય છે એ બહુ સારી છે. અચલ એટલે હશે કર્ણા ની અગ્નિ કોઈ શૈલીમાં. આ એક આચાર્ય લખ્યું છે તો કઈક હશે કે ઓલું એવી સાગર ની સ્થિતિમાં હશે ઓછી, અને પછી અહીંયા મનુષ્ય ની કરીને દેવની જાય એટલે કઈક હશે. એટલે અહીંયા કેટલી સાગર ની નહીં, કોઈ સાગર ની કરીને દેવ પર્યાયમાં જાય કે જ્યાંથી પછી બે ત્રણ બહુજી કરી થાય અને આવી સાગર મુકમ એવી રીતે. એટલે હવે આ ઘણા નિયોજનો વિષય છે જેના અભ્યાસ થઈને ખબર, બાકી આચાર જેવું લખ્યું છે સારી વાત. ચલો તો આ રીતે આપણે અઢાર માસથી ટાઈમમાં આવી ગયા. હવે શું છે આકાશ? આકાશનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે. પેલો તો એ છે ને આકાર હોય છે ને આકાશ ને આકાર હોય છે, તો જે અનંત ક્ષેત્ર ને આકાશ કેવી રીતે હોય છે તમે દેખાડી દો. રૂપી ને તો જોવું ન, પણ આને પેલા આકાર જ કેવી રીતે હોય? અનંત બે હદ હોય અને આકાર કેમ હોય? તમે આકાર દોરો એટલે તો લિમિટ આવી ગઈ ને, આકાર કરે એટલે લિમિટ આવે છે ને. શું 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 એકાદી જુદા, પણ તો પેલા એ જુદા તો પડે, પણ તમે એક અનંત નો મને આકાર દોરીને દેખાડો તમે. એટલે તો કીધું ફરીથી આકાર દોરો એટલે તો મર્યાદા આવી ગઈ કે ને, ફિગર આઉટ તમે કરો એટલે મર્યાદા ક્ષેત્ર ની મર્યાદા આવી કે ને. શું શું અનંત પ્રતિ આકાર, અનંત નો આકાર કેવો હોય? પણ એ જે પ્રશ્ન પેલા અનંત શબ્દ નો વાપરો. આકાર, આકાર એટલે તમે શું તમે ડ્રો કરો, ડ્રો કરો એટલે તો લિમિટ આવી ગઈ. સાચી આકાર એટલે ડ્રો તો કરવાનો જ હોય ને. એ બેસતા બેસતા હા તો ઋતુ છે આકાર, તો ઋતુ ડ્રો કરીને દેખાડવાનો હોય ને. આકાર ને લિમિટ ન હોય, આકાર મને કોઈ અનલિમિટેડ નો આકાર દોરી દે એ તો મારો પ્રશ્ન છે. એ પછી તો મૂકી દે સર્વજ્ઞ ઉપર, એટલે પછી કોઈ ચર્ચા જ નહીં કરવાની. પણ અચ્છા એ આકાર શું ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે? જો બીજો કાંઈ બધું આવા આકાર તો આવા તો અમે જોમેટ્રી છે ને ભૂમિતિ એમ આવું શીખાશે. કોઈ કેવું ચોરસ હોય, પછી ષટકોણી હોય, અષ્ટકોણીઓ હોય, ચોરસ હોય, લંબ ચોરસ હોય, લંબ ગોળ હોય, તમે બીજા આકાર તો જે કહેવાય આપણે આવ્યો ખ્યાલ જ કરી ભૂમિતિ માં ક્યાંય આવ્યો નથી ભાઈ. એવું કામ નથી સંપૂર્ણ લાગેલા સમજી. આ વાત તમે એક બહુ જ વિચારી લેવું, જ્યાં આપણી પહોંચ ન હોય ને ત્યાં આપણી મર્યાદા સ્વીકારીને અનંત ની વાત, અનંત જ્ઞાન વાળાની સ્કૂલ શું છે જ્યાં ગુજરાતે આપણી પહોંચ ન હોય, તાકાત ન હોય કે અબજો રૂપિયા કોને કહેવાય, ઓલો કેમ તો ભાઈ તને ન ખબર પડે તો શાંતિ રાખ એમ. અહીંયા અનંતતા શું છે એના માટે તમે નિશંકપણે તો તારે અનંત જ્ઞાન જોશે. બાકી વિકલ્પોની મર્યાદામાં ને મર્યાદામાં રહીને અધૂરા જ્ઞાનમાં રહીને શું સામર્થ્ય હોય પ્રશ્ન અનુસાર એક સમય એ જ હમણાં લખ્યું છે ને, કોને લખ્યું છે? હે ભગવાન, કાળ ના ભેદ નહીં એવો એક સમય, અને તમે જાણો ઉત્પાદ વય અને ધ્રુવ, પાછા એક ના નહીં અનંત. બસ આજ મને બીજું પ્રૂફ નથી જોતું. આજ તમે કેવા છો? સર્વજ્ઞાન ના ધારે આપ સર્વજ્ઞ છો એનું પ્રૂફ મને આવું કોનામાં શક્ય હોય? કે એક નાનામાં નાનો કાળ જેના ભેદ ન પડે અને તમે જાણો કેવા છે? અનંત પદાર્થ, પાછા બે ચાર નહીં, અનંત પદાર્થો ના ઉત્પાદ દ્રવ. હા, જેને કે ને, અરે એને જોજ, એને દરરોજ નો તો અબજો નો વેપાર ચાલતો હોય, તેમાં કરોડપતિ માં આશ્ચર્ય શું? એને એકતા કોઈ પણ એને કે પ્રોફિટ હોય તો તેમાં આવે કરોડ. એ રીતે આવું જ્ઞાન કોઈની જેને કહે હેસિયત નથી, તાકાત નથી. આ એમ અનંતતા ને, અને એટલા માટે ગુરુદેવજી 19મા નું એક પ્રવચન છે બીજી ગાથાનું, એમાં અનંત અનંત નો કહે છે. એમાં કોઈ છે અનંત, એટલે અનંત એમ કે છે, એમ કે ગુરુદેવ બહુ સરસ ત્યારે કે એમ અનંત કહે ના શકે. એની એક અંદર માં ભાવ ભાષણ માં બેહતા અનંત એટલે શું? અનંતતામાં જો ખરેખર ભાવ ભાષણ માં જો પહોંચવા જાય ને તો વિકલ્પ મર્યાદિત સીતા વગર રહેશે. તો આ રીતે અહીંયા તો આકાશની ક્ષેત્ર ની બેહતા છે. અહીંયા તો પોઝિટિવલી અનંત લેવું છે સ્વભાવની મહત્તા માટે. બાકી દરેક ને માટે અનંતતા લેશો તો તમને ભૂતકાળ ના અનંત કાળ ના અનંત દુઃખ નો વિચાર કરશો તો વિરાગ થશે. અને અનંત સ્વભાવ થી ભરેલા અનંતતા એટલે શું? એક એક એક્ઝામ્પલ તરીકે લઈએ. આત્માના સ્વભાવ ની અનંતતા બેહતા એટલે શું? સંખ્યા બેહતા કે સામર્થ્ય બેહતા? કે સંખ્યાની તો બેહતા છે જ, આકાશ ના પ્રદેશો કરતા પણ અનંત. એમાં પણ હજી બેહતા શું? એક કેવળ જ્ઞાન ની પર્યાય લો, એક કેવળ જ્ઞાન ની પર્યાય, અને એમાં અનંતતા અવિભાજ્ય. સામર્થ્ય પણ દેહતા, અનંત દ્રવ્ય ને જાણે, અનંત ક્ષેત્ર ને જાણે, અનંત કાળ ને જાણે, અનંત ભાવ ને જાણે, અનંત ભાવ ઓછા એને જાણે. આ શું અનંતતા? તો જીવનમાં એક એવા અનંતપણા ના સ્વભાવ થી વિચારે તો એ સ્વભાવ ની મહાનતા બેહતા આપણને લાગ્યા વગર રહેશે નહીં. એક એક દ્રવ્ય ની પોતપોતાની રીતે અનંતતા છે. અનંતતા નું ગણિત જ આપણી પાસે જે કરીએ ને, અનંત માઇનસ અનંત ઇઝ ઇક્વલ ટુ, એનું આખું જુદું છે. આપણને પ્રશ્ન થાય કે જીવની સંખ્યા કરતા ઉજ્જવલ અનંત, ઉજ્જવલ એના કરતા ત્રણ કાળ ના સમય, ત્રણ કાળ નો સમય કરતા આકાશ ના, અને એના કરતા તો કેવી રીતે? ભાઈ એ અનંતતા ને કમ્પેરિઝન છે એમાં તો એમ ના માને અનંત એટલે એમાં ક્યાંય કોક ની મર્યાદા આવી ગઈ એવું નથી. એ આખો પ્રકારો અનંત નો એટલે એ છે ને. એટલા માટે જેમ સદગુણ હામી વૃદ્ધિ છે તો શું કરે ગંધર્વદેવ જેવા પણ શું કરે? આપણા આ કોઈ શોષણ જ્ઞાન માં શ્રુત જ્ઞાન નું કોઈ સામર્થ્ય નથી. આ કેવી રીતે છે? દેહજ સ્વભાવ ની આવી કે કેવળ જ્ઞાન ગમે છે? મારી અનંતતા નો જે આ પ્રકારો છે બધા, એ કેવળ જ્ઞાન ગમે છે એટલે તમારે વિચાર કરવો છે. એ જ્ઞાન ની આટલી દેહતા છે એની સામે ગંધર્વદેવ જોવા પણ જો કેવળ જ્ઞાન માટે મૂકી દે પછી આપડી તો કોઈ, મને તો ઘણું આવડે છે ખબર પડે, લોજિક થી હું પ્રૂવ કરો, લોજિક થી આ પ્રૂવ ન થાય, એમાં તર્ક લાગવું પડે જ નહીં. તો એ જ્યાં શ્રુત જ્ઞાન માં પૂરા એવા ગંધર્વદેવ મૂકી દે થઈ કેવું, અને ફરીથી શ્રુત જ્ઞાન માં જો બધું આવી જશે તો
સુત જ્ઞાન અધૂરું અને કેવળ જ્ઞાન પૂર્ણ, એ બે ફરક છે ને પડશે તો. અધૂરા અને પૂર્ણમાં એક મોટો ફરક શું હોય શકે? અમુક વિષય એવા હોય કે માત્ર પૂર્ણતામાં જ આવે, અધુરાસમાં ના આવે. અપૂર્ણ ના વિષય બધા અધુરાસમાં આવે તો અધુરાસ કિવસ શું કા? એ તો બિલકુલ થઈ જાય. એ રીતે આકાશની દેહતા ગુજરાત ઘણી વાર આકાશની દેહતા લે, કારણ કે આ બહુ ખ્યાલ આવી શકે. ઓલું કાળ નું હજી તો પરિણામ નું હજી બહુ ન, પણ આ તો આકાશની દેહતા ઉપરથી. અને એ માટે સમયસાર માં કઈ ગાથા માંગુ કે આકાશની દેહતા નો તમે જ્ઞાન નો વિકાસ કરો. એને કોને આધાર, એને કોની સાથે આધાર આદે પણ સંભવે છે? સંવાર અધિકાર ની 181-182 ગાથા માં છેલ્લે કે તમે એનો આકાશ નો વિકાસ કરો. પછી એને ટકવા માટે મોટો એક નીચે થાંભલો હશે બધો, નથી એને તો પડી જાય ને નીચે. આટલું મોટું કોક ના આધારે તો કઈક રહેવું જોઈએ કે નહીં? એવી રીતે, એવી જ રીતે આ એક જીવ છે, એ પણ કેવો છે અને બીજા સાથે કોઈ આધાર આદિ સંબંધ. અને એ રીતે સર ત્યાં તો પેલા દરેક વસ્તુ માટે લાગુ થાય, પછી જીવ પણ. કે જીવની એની જે ધારણ ક્રિયા છે એને ક્રોધાદિનો આધાર. અને એના માટે સરસ એક સિદ્ધાંત લઈને દરેક વસ્તુને બીજા વસ્તુ સાથે આધાર આદે સંબંધ નથી, કારણ કે બધું ક્ષેત્ર ચિંતન બધી વાત કરીને તો અંતે કઈ પણ આધારે રહે છે સિદ્ધાંત અસ્તિત્વ. દરેક પદાર્થ ને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રૂપ આધાર આપે છે. એમાં ઓલું તો નાસ્તી કરી બધી, પછી અસ્થિમાં શું એક દેખાયું? દરેક પદાર્થ કોના આધારે રહ્યો છે? પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવા. સર પ્રતિષ્ઠિત મેં સરસ આચાર્ય પ્રતિષ્ઠિત એટલે જેવું છે તેવું દ્રઢપણે રહેવું, એ સરસ. એના માટે જેમ જીન મંદિરમાં જીન પ્રતિમા જીને શું કરીએ છીએ આપણે? પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે કાયમ માટે પ્રતિષ્ઠિત છે ને, જેવું પેલું તો જે રૂપે છે એવી છે તો સ્થાપના. અને અહીંયા આપણે કેવી કરીએ કે હે ભગવાન, આપ થોડા દિવસે વર્ષો રહેજો, જયારે મારે જરૂર પડે ત્યારે પધારજો. સત્ય છે. પ્રતિષ્ઠા એટલે દ્રઢપણે રહેવા, કાયમ પણ. જેવા છે એવા તો છે જ, પણ સાથે કાયમ પણ. હરેક પદાર્થ પોતાના સ્વરૂપમાં કેવા છે? પ્રતિષ્ઠિત છે. એટલા માટે બીજા સાથે આધાર આધે એ સરસ રીતે એક એક કોઈ લઈએ. તો અહીંયા આકાશ એ કેવું છે? જે વસ્તુ આકાશ કેવું હોય? કેવા રંગનું હોય? બ્લુ રંગનું કે બ્લેક કલરનું? સુંદરો કલર. ઉપર જોયે તો શું દેખાય છે? શું પૂજલ છે? પણ એ પૂજલ નું નામ શું છે? આકાશ. તો આકાશ આપડે આકાશમાં રહીએ છીએ, એર સ્પેસ માં રહીએ, એર સ્પેસ માં રહીએ છીએ. અવકાશ છે ને એર સ્પેસ, આપણે સ્પેસ માં રહીએ છીએ. ઓલા એસ્ટ્રોનોટ બધા ત્યાં છે, આપડે તો અહીંયા બધા રહીએ છીએ પૃથ્વી ઉપર. અહીંયા ઉપર જઈએ તો ગ્રેવિટી ફોર્સ નીચે લઈ આવશે આપણને. અરે ભાઈ, અહીંયા આપણે ક્યાં રહીએ છીએ? આઉટર સ્પેસમાં નથી રહેતા. અહીંયા આપણે બધા અહીંયા જ રહીએ છીએ, સ્પેસમાં જ રહીએ છીએ. અહીંયા ન્યા નથી, અહીંયા અહીંયા દરેક જગ્યાએ. અને એના કેટલા ભેદ છે આકાશમાં? તો છે લોકાકાશ ને લોકાકાશ. જ્યાં સુધીના જીવાદી પાંચ દ્રવ્ય રહે છે ત્યાં સુધીના આકાશ ને લોકાશ. અને જ્યાં કોઈ, અને જ્યાં કોઈ એક જ દ્રવ્ય નો હોય એ આકાશ નું નામ શું? એનો ફાયદો બીજા દ્રવ્ય હોય તો કોઈ રહેતું કહેવાય ને. અને એનો અર્થ શું છે? જે છ દ્રવ્યના જો શબ્દ શું છે? વિશ્વ કોને કહેવાય? એટલે વિશ્વમાં બધી જ જગ્યાએ છે છ દ્રવ્ય જોડે. એમાં નામ તો લખ્યું છ દ્રવ્યના સમૂહ ને. છ દ્રવ્ય હોવા જોઈએ બધી જગ્યા. છ દ્રવ્યના સમૂહ ને વિશ્વ કહે છે. અલોકાશ ની અંદર છે એટલે એટલો શ્રેષ્ઠ છે. એને નામે હતું શાસ્ત્રમાં. અને એટલા માટે વ્યાખ્યામાં એવું ના, છ દેવ ના સમય એટલે છ માંથી એક મિનિમમ હશે. પછી એ તો મિક્સર, એ તો નથી લાગે એવું કમ્પાઉન્ડ જેવું નથી. છ દેવ ના સમય એટલે કે વિશ્વમાં એવી કોઈ જગ્યા, એટલે બધી જ એવી જગ્યા છે કે જ્યાં છ માંથી એક તો મિનિમમ હશે હશે ને, કહી શકે પણ હોય શકે પણ એક તો મિનિમમ હશે. એ રીતે એ આકાશ કે જે વસ્તુ જીવ વગેરે પાંચે દ્રવ્યને રહેવાને માટે જગ્યા આપે, માટે એનો અવગાણત્વ ગુણ કોનો છે? અવગાણત્વ ગુણ કોનો છે? આત્માનો ને. એટલે આપણો ને બીજા દ્રવ્યમાં નથી ને અવગાણત્વ. કોનામાં છે? શેમાં છે? આયુષ કર્મ ના નિમિત્તે કયો ગુણ પ્રગટ થાય? આયુષ કર્મ ના નિમિત્તે સિદ્ધ ભગવાન ને કયો ગુણ પ્રગટ થાય? સિદ્ધ ભગવાન નો ગુણ છે આમાં. ક્યાં જીવ નો આવ્યો કે બીજા નો આવ્યો? પાછો આકાશ નો કયો ગુણ છે? અવગાન હેતુ તો કે અવગાણત્વ ગુણ હેતુત્વ છે ને, અવગાણત્વ ગુણ નથી ને આકાશ નો. અવગાન હેતુત્વ, અવગાણત્વ ગુણ, અવગાણત્વ ગુણ છે. બે ગુણ છે. આ રીતે એ હેતુ પણ, અને એ રીતે અવગાણત્વ બધામાં કેમ હોય? એટલે એને માટે વાંધો, એ તો એક લોકાકાશ નું સામર્થ્ય, આકાશ નું અવગાણત્વ નું સામર્થ્ય કે અસંખ્ય પ્રદેશ માં આનંદ રહી જાય છે. અને એકબીજા પોતાના એક અવગાણત દરેક નો કેમ છે? એ અવગાણત્વ દરેક નું પોતપોતાનું છે, મેં એકબીજાને આપે એવું અવગાણત્વ નથી. અન્ય તે માત્ર જીવ સુધી માટે લાગે પણ બીજામાં નથી. ધર્માક્ષર એક અવગાણત્વ, અવગાણત્વ જે છે કોઈ પણ પદાર્થ નું અસ્તિત્વ ચાર પ્રકારે હોય, ક્ષેત્ર હોય અને ક્ષેત્ર છે તો અવગાહન, અથવા તો પ્રદેશ હોય. ઓલું જે છે જીવ એકબીજાના તે જુદું છે અને એ ખાલી જીવ પૂજગલ માટે હા, તો એ રીતે તો એમાં લાગુ નથી જીવ જીવ ને. બાકી જે ધર્માસ્તિકાયમાં જે બધું છે તે આકાશ નું અવગાહન હશે. જીવ પૂજગલ એકબીજાને એ સજાતિ ને એ પોતે પ્રોવાઈડ કરે છે. બાકી સામાન્ય પ્લેટફોર્મ તો કોણ છે? આકાશ છે. આ જીવ પૂજગલ એટલે પણ એક એ રીતે કે દરેક માં અવગાણે તો કેવું સામર્થ્ય છે? કારણ કે કોઈ પણ પદાર્થ નું પેલું તો અસ્તિત્વ કેવું હોય? દ્રવથી હોય, ક્ષેત્રથી હોય, કાળથી, અને આ ચાર શું છે જેને કહે અસ્તિત્વ ના ફંડામેન્ટલ છે. અસ્તિત્વ ના જેમ ડેમોક્રેસી નો શું ફંડામેન્ટ? જ્યુડિશરી છે, લેજિસ્લેશન છે, એજ્યુકેટ કરવા જોઈએ એજ્યુકેટર, અને એક મીડિયા ચાર છે કે ને, એમ કોઈ પણ અસ્થિ અસ્થિ ના આ ચાર પ્રકાર અહીંયા એ અવગાહનત્વ એના છે. હવે છેલ્લું આ બધા આખા નામથી બોલાવે તો કઈ રીતે બોલાવે? થઈ શકું જીવાસ્થી કાંઈ આનંદ ગુણ છે કે નહી? કાળ દ્રવ્ય માં આનંદ ગુણ છે કે એક જ ગુણ છે? આનંદ ગુણ છે. તો પછી કાલાસ્તિકાય કહેવા શું વાંધો છે? અરે ભાઈ એક પ્રદેશ ભલે રહ્યા પણ આનંદ ગુણ થશે કે નહીં? કે એ અસ્થિ અને સાથે કાયમાં એને પ્રદેશમાં છે એની વાત લીધી. બાકી એક કરતા વધારે ગુણ તો હરેક પદાર્થમાં એ છે ને. એ રીતે વિચાર કરી અનંત વચ્ચે પણ સ્વાધીન પણ રહ્યો તો અનંતની નાસ્તિરૂપનો ધર્મ તો અનંત થઈ ગયા. અનંત વચ્ચે પણ સ્વાધીનપણે રહું છું, એનો અર્થ અનંત ની સામે ટકવા રૂપનું અનંત સામર્થ્ય થઈ ગયું. જેમ કે આ ડાકુ એવો છે, એના માટે પોલીસ 25 જોઈએ બેટાને, તો એનો અર્થ 25 પોલીસ જેટલું બળ એનામાં હોવું જોઈએ. એમ અહીંયા અનંત વચ્ચે પણ હું કેવો રહું છું, સ્વતંત્ર સ્વાધીન ટકી જશે સામર્થ્ય હોવું જોઈએ. અહીંયા એક કાલ જીવાદી દ્રવ્યના પરિણામમાં, એ પરિણામન ક્યારે થાય, જે જીવને આમાં જીવાદી દ્રવ્યનું પરિણામમાં, તે પરિણામન ક્યારે થાય, જીવાદી પરિણામન વર્ષમાં કેટલી વાર થાય, નિરંતર થાય. તો એમાં કાળ દ્રવ્ય થી લિમિટ બનતું અટકી જાય, તો એવું ના બને તો તમારે લખેલું એટલે કીધું પડે આપડે લખેલું, બાકી કોઈ પણ થાકી જાય, પરિણામન કરતા કરતા મશીનરી હોય ને એને માટે પણ એની શું હોય છે, અમુક એને પછી બંધ કરીને ઓવરઓલ ક્લીન ને બધું સર્વિસિંગ કરવું પડે કે નહીં, ગમે એવું ઓટોમેટિક મશીન હોય તો દરેક ને એને પણ જો જરૂર પડે તો અહીંયા તો પરિણામન કરતા કરતા થાકી જવાય કે નહીં. એક મિનિટ છે તો આપણે બહુ દોડીએ ચાલીએ એક જગ્યા બેઠા રહે તો થકાય થાકી જવાય કે નહીં, પાકું છે એકદમ દોડીએ તો પછી થાકી જઈએ કે નહીં, એટલે અને પછી ચાલીએ તો પણ થાકી જઈએ કે નહીં, બહુ કોન્સ્ટન્ટ ચાલતા ચાલતા થાકી જઈએ, અને એક જગ્યા બેઠા બેઠા હોય તો થાકી જઈએ, તો આ તો અહીંયા પરિણામ છે એનો ત્રાસ કેમ ન હોય. એક બહુ જ વિચારી લેવું જોઈએ, સ્વભાવ શું કહે, સ્વભાવમાં વળી થાકશે નો, સાકર ગળપણ આપતા આપતા થાકી જાય છે, હવે હું ગળપણ નહીં આપું, બહુ આટલા વર્ષો આપી હવે હું જ તો નહીં. એક સ્વભાવ ની એક બેહતા ની જો આ છદ્રવ્ય માંથી પણ દરેક માંથી મળી જાય. અરે પ્રણમન દરેક નો સ્વભાવ છે, તેમાં નિમિત થવું પણ એનો સ્વભાવ છે, તો બે મત કોઈ અટકતું નથી, ઉપાદન અટકતું અને નથી નિમિત્ત, એનું પ્રણમન હેતુત્વ એનું પણ નથી અટકતું. અહીંયા શિવાજી નું બધાનું પ્રણમન નું પણ અલગ આકાશ ના પરિણામ માં કોણ નિમિત્ત, હવે તો બધાને ખબર ઘણી વખત થઈ ગઈ વાત, અલોકાકાશ નું પરિણામ થાય ને તેમાં કોણ નિમિત્ત, કાળદ્રવ્ય કે કોણ નિમિત્ત, કાળદ્રવ્ય પરિણામ માં નિમિત્ત છે, જીવાદી બધા દ્રવ્યો ના પરિણામ માં કાળદ્રવ્ય નિમિત્ત છે, અલોકાકાશ ના પરિણામ માં કોણ નિમિત્ત છે, સિદ્ધાંત એવો છે બધા દ્રવ ના પરિણામ માં કાળ દ્રવ નિમિત્ત હોય. હા, એટલે અલોકાકાશ પોતાનું સામર્થ છે એ પણ મેં, પણ એમાં પછી કાલાણું એમાં નિમિત્ત કાળ દ્રવ નિમિત્ત ન હોય, પોતાના સામર્થ થી પણ મેં એમાં નહીં, ત્યાં એક ક્ષેત્ર સંબંધ ન હોય, એવું તો જરૂરી છે, એવું તો જરૂરી છે, તો એ કોઈ પ્રેમ મને કે નિમિત્ત હોય એ પછી એટલા એક ક્ષેત્રમાં કે એના એટલામાં ન હોય. તારે ક્યાં ત્યાં નિમિત્ત છે, તારે અમુક એટલે ક્ષેત્રમાં, પેલું તો અહીંયા સિમ્પલ બહુ જ વાત છે, પેલું જ અલોકાકાશ નો કોઈ રીત પ્રણમન જ ન હોય, પરિણામન આકાશ દ્રવ્ય નું હોય, અલોક આકાશ નું હોય, એટલે તો એક દ્રવ્ય ના બે પરિણામન થઈ જશે. એ આવી એટલા માટે ક્ષેત્ર થી દેખાય એટલે બધા આમ જરા માઇન્ડ માં બે હાવ ડિવિઝન થઈ જતા હોય, અલોક આકાશ નું પરિણામન જ નથી, પછી આકાશ દ્રવ્ય નું પરિણામન છે, તો કાળ દ્રવ્ય માં નહીં બધા, અને બધા કાળ દ્રવ્ય કેટલા છે, કાળ દ્રવ્ય કેટલા છે, અસંખ્ય અસંખ્ય છે, તો કેટલા ઇક્વિવેલન્ટ ટુ, હજી એક રહી મોટા કાકા ચાર વસ્તુ, અલોકાકાશ ના પ્રદેશ, ધર્માસ્તિકાઈ ના પ્રદેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ અને જીવના પ્રદેશ. અને એમાં ફરક એટલો છે કાળ દ્રવ્યની સંખ્યા, આ બધામાં પ્રદેશ આવી ગયા, અને ઓલામાં કાળ દ્રવ્ય એટલે કાલાણોની એ સંખ્યા છે બધું. તો એ રીતે અને એટલા માટે આ અંગ આવે સમવાય, અંગ સમવાય એટલે ઇક્વલ શું છે એકબીજાની સંખ્યા છે એકબીજાથી, એ રીતે એમાં બધું એકબીજા સરખા સરખા કોણ. તો એ અહિયાં જીવાદી દ્રવ્ય પણ જે વસ્તુ ઉદાસીન નિમિત્ત થાય છે એને કાળ દ્રવ્ય કહે છે. કાળ દ્રવ્ય છે બિચારું નાનું એક પ્રદેશ, એને માને કે ન માને બધું કઈ ફરક ન પડે ને, અને એટલા માટે ઉપચારિક દ્રવ્ય. આ પ્રેમ જ કહે છે ને, કેમ ઓલા બધા હોય છે ને એના ઓલા અમુક જીવો એને આશ્રિત કહેતા હોય છે, જીવ કોઈ જીવ હોય છે બધા, અને એને બધા જગત અહીંયા જીવ દ્રવ્ય છે એમની અંદર ઓલા લોહીમાં ને એમાં બીજા જીવો એના આશ્રિત રહેતા હોય છે ને, એવી રીતે આ કાળ દ્રવ્ય છે એવું એક ઉપચારિક દ્રવ્ય છે બિચારું નાનું એક કહેતા. ક્ષેત્ર થી છે નાનું એટલે એ પ્રકારે જોવાની એ દ્રષ્ટિ જ વિપરીત છે પહેલી પગલે. ચલો આ રીતે સાત તત્વ થયા પછી કેટલા થઈ ગયા, છ છ દ્રવ્ય થઈ ગયા. આ બધું જાણવાની જરૂર શું કામ આપે, આ તો બધું શેના માટે છે, સત્સંગ સત્સંગ વધારવા માટે છે. અમારે સત્સંગ વધારવો નથી તો છાપુ લઈ હું કામ દરજ છે, જો સત્સંગ નથી વધારવું બીજાને પૂછે શું કામ, આ સત્સંગ નથી છે વધારવો છે. અને અહીંયા આવે તો અમને કોના લક્ષણ છે, આ બધા પ્રશંસાના છે, નિશ્ચયભાષીના છે, પ્રમાદીના લક્ષણ છે બધા. તત્વ અભ્યાસ માટે ના અમને તો ભાઈ અમારી યાદ નથી રહેતું અમને, અને બાર માસ ઓકે મને યાદ છો તમે બે વર્ષ પહેલા એવો હેરાન થયો તો હું કોઈ નહીં ભૂલું, પણ યા તો હોત થી પાછું એ પ્રશ્ન અહીંયા. તો ચાલો એ રીતે છે. હવે આગળ દ્રવ્ય ગોળ ફરિયાદ આવ્યા, શું છે આ દ્રવ્ય ગોળ ફરિયાદ? મૂળભૂત વસ્તુને જાણવા માટે આ ત્રણ થી જાણવું, કારણ કે વસ્તુનું એક બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે. એ કોઈ પણ પદાર્થ હોય તો એ કેવો છે, આ ત્રણ નામ પણ એવી રીતે નામ પણ જુદા જુદા પડે છે ને. કોઈ પણ પદાર્થ હોય એને વસ્તુ કહો, એને દ્રવ્ય કહો, પછી એને અર્થ છે, અર્થ છે પદાર્થ પછી અર્થ, પછી એ કેવું છે એ પ્રમેય પણ છે નહીં છે. તો આવું બધા નામ છે ને આપી પડે પદાર્થ એક બહુ સરસ છે, સમયસાળમાં આવે છે પદાર્થ નો શરૂઆતમાં જ આવે ક્યાં સુધી શક્ય ક્યાં સુધી પણ ના ના એ જુદી વાત છે. પદ વત્તા અર્થ એટલે શું, બીજી ગાથામાં એ આવે છે. પદ એટલે અક્ષરોનો સમૂહ અને એનું પ્રયોજન, એનું બતાવવાનું પ્રયોજન કે આ વાચક છે તો એનું કઈક વાક્ય છે. અક્ષર છે, અક્ષર ને કમ્બાઈન કરો તો શું બને પદ, પદ થી શું બને વાક્ય, વાક્ય છે આગળ. તો એ સા ક અને ર એ ત્રણ શું છે અક્ષર, એને કમ્બાઈન કરો તો એનું નામ શું શબ્દ એટલે પદ, અને એનું કઈક પ્રયોજન છે. સાકાર શબ્દ કોને બતાવે છે, ગળાસ ને એક ગળાસ થી ભરેલો સફેદ નામનો એક કઈક વસ્તુ, તો તેનું નામ એટલા માટે પદાર્થ, શબ્દ નો એક બતાવવાનો એનું વાક્ય તો તેનું નામ પદાર્થ, અને એનું અસ્થિ ધરાજ માટે સત પણ કહેવાય. સત્ય એક જુદું છે અને એક સત, અને સત છે એનું સત પણું એનું નામ શું છે સત્વ. સત એટલે હોવાપણું, જેને કુમાર સ્વામીએ ઉત્પાદ વય દ્રવ્ય યુક્તમ સત, તો અમે તો પર્યાય ને સત કહીએ, તો પર્યાય માં તો કઈ જોડવ્યું નથી ઉત્પાદ હોય છે, અને જોડવી ને સત કહીએ છે એમાં જોડ છે ઉત્પાદ હોય છે નથી. ફરીથી એમ તો પણ ધ્રોવ માં તો નથી ને, ધ્રોવ્યો ને તમે સત કહો કે નહીં, તો ભાઈ એમાં ઉત્પાદ હોય તો છે નહીં, અને તમે કીધું તો સત હંમેશા ઉત્પાદ હોય તો થઈ જ શકે. ત્રણેય સતના અંશ છે, માટે સતનો વિસ્તાર છે. આ સત ત્રણેય સાથે, પણ સ્વયં એક, એ પણ એક સતના અંશ રૂપે પોતે પણ સત છે. કમ્બાઈન્ડ રૂપે એક પદાર્થ ની અંદર, એક દ્રવ્ય ની અંદર, એક વસ્તુ ની અંદર આવું સત પણ છે. પણ એ ત્રણેય કેવા છે? સતના અંશ છે. માટે જેને આવે ને તેમ આવે છે. 107 ગાથામાં શું આવે છે? ઉત્પાદ દ્રવ્ય સતનો વિસ્તાર છે. તો એ ક્યાં સુધી જાતે છે? ક્યાં? કારણ કે પોતે પણ એક સત્વરૂપ છે. તો એ ત્રણેય મળીને આપણે પદાર્થરૂપ સત્ય, પણ ત્રણેય પણ પોતાથી સત એટલે અસ્થિ ધરાવનાર. પછી કાળ ઓછો વચ્ચે ગણ ની વાત છે. દ્રવ્ય એ અનાલ્ય નત્યનો પણ એક સમય નું પણ એક હોવાપણાનું એક સત છે. એવું ન હોત તો આ વેદન શેનું છે? જગત માં ફેરફાર શેનો દેખાય? એક ત્રિકાળી કાળ અપેક્ષા ન પડે છે. બાકી બે ઈત છે. કેવા? સત છે. અને બે સત પદાર્થ ના શું છે? તત્વો છે. નહીતર પદાર્થ ને નિત્ય પણ નહીં કહેવાય, અને પદાર્થ ને અનિત્ય પણ નહીં. એ બધું પદાર્થ નિત્ય અનિત્ય છે કે દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય? નહીં, ફરીથી આત્મા નિત્ય છે કે દ્રવ્ય નિત્ય છે, અથવા આત્મા અનિત્ય છે કે પર્યાય અનિત્ય છે? આત્મા ની પર્યાય અનિત્ય. હા, ફરક છે ને. આત્મા ને અનિત્ય છે, ક્ષણિક વાદી છે. પર્યાય અનિત્ય છે. આત્મા ને થોડી કહેવાય? આત્મા ને અનિત્ય કહેવાય તો ક્ષણિક વાદી ને આપણા હું ફરક રહે? આપણે આત્મા ને અનિત્ય કહીએ, પર્યાય ને અનિત્ય તમે કહો. આત્મા તો આત્મા છે. અરે, પર્યાય જે છે એ અનિત્ય છે, અને હું કેવો છું? નિત્ય છું. હું એનો અનિત્ય છું. કોણ? તો હું અનિત્ય છું બોધ ની જરૂર? હા, પણ ભલે ને અપેક્ષા જે કેવું હોય, પણ બોધ વાળા અનિત્ય કે આપણે અનિત્ય, તો ફરક શું પડ્યો? અપેક્ષા એટલે અડધો આત્મા પલટે છે, અડધો આત્મા એમ નમ રહે છે. આ એક વિચારવા જેવું છે. એવી રીતે કોઈ ક્ષેત્રભેદ ન કરવા. વસ્તુ નો ધર્મ થી સર્વાંગ, ક્ષેત્ર થી સર્વાંગ. એમાં ભાવથી એનું કથન છે, પણ પાક ભાવથી કથન એટલે એમાં જાણતો કયા કર નાખે. એનું સરસ દૂરદર્શી લીધું છે. બેનથી પણ લેતા શું છે? આત્મા જે છે એનું નીચેનું જે છે એ સ્થિર છે, અને ઉપરનું એ ફરતું છે. એટલે નીચ્યા નીચે ભાઈ ઘંટી ના ફળ જેવું, ઘંટી નું ફળ નીચે સ્થિર હોય એનું પણ ફરે. એમ આત્મા નીચેનું જે બેઝ છે, અને મશીન મમ્મી કે હંમેશા બેઝ જે હોય સ્થિર જ હોય છે, ઉપરનું જ ફરતું હોય છે. હા, એવું કરવું પડતા સમયકાળ માં લખ્યું છે. પછી તો માનો તમે બોજ બોજ શબ્દો થી શબ્દ મ્લેચ ન કરો, એના ભાવ સુધી પહોંચો. પદાર્થ નું નિત્યપણું અનિત્યપણું એ બે પદાર્થ ના શું છે? ધર્મો છે. એના ક્ષેત્રભેદ ન કરવા, સર્વાંગે વાપરેલા છે આખો પદાર્થ. અને એ રીતે ક્યારે પણ મૂંઝાવું નહીં. અને એ પર્યાય અપેક્ષા છે કે આત્મા જ પોતે અનિત્ય છે. અનિત્યપણું શું છે એ પર્યાય નું જ દેવા છે, પણ એ અનિત્યપણું એ પર્યાય ધર્મ પણ ધારી રાખેલ આખા પદાર્થ છે. અને એટલા માટે 47 નહીં માં શરૂઆત નાખી થાય. ચલો શબ્દ દરેક માં શું? આત્મદ્રવ્ય. શું શબ્દ વાપર? તો નિત્ય છે એમાં છે. હા, એ નિત્યપણું પણ કોને ધારી રાખ્યું છે? એ કોનો ધર્મ છે? આત્મદ્રવ્ય નો છે. તો આત્મ, હા, એટલું છે કે આત્મદ્રવ્ય ને પર્યાય નહીં જોતા. એમ ત્યાં પછી એમને આત્મદ્રવ્ય ને દ્રવ્ય નહીં તો ખોટું છે. આ બહુ જોઈએ તો આટલું તો નિશ્ચિતતા છે. કોઈ પણ સામે વ્યક્તિ ઉભો છે એ દીકરો છે તો પિતાની અપેક્ષા એ દીકરો છે, તો બધા અપેક્ષા એ દીકરો બની જાય છે એવું નથી. સંન્યાસમાં અપેક્ષાઓ સમજી લઈએ છીએ, જેમ કોઈ હોય પિતા હોય એના નીકળે આ દીકરો છે દીકરો, તો કાકા આવીને કે આ દીકરો દીકરો કેમ, એ દીકરો તો છે તમે તો કયો છો. અરે ભાઈ હું છું પણ તારે અમે કહે તો બીજી અપેક્ષા છે, પણ આ શું છે અનેકાન તો કઈ સમજ પડે નહીં એટલે પોતાની રીતે ભલાવી નાખે અનેકાન, એટલે સારું બધા સાચા બધી અપેક્ષાઓ સાચી સાચી બધું. જૈન દર્શન નો બહુ સુંદર અનેકાન સિદ્ધાંત છે ખબર ને, આમ તો બધે બોલે યુનિટી ઇન ડાયવર્સિટી, ત્યાં બધું બોલે ત્યાં બધું જ આવડે આ એવી જ છે. ઉધાર લઈને બોલો છો પછી ભૂલ જ પડે એમાં આવડે શું બધું. અહીંયા આખું દ્રવ્ય ગુણ અને પર્યાય કોઈ પણ પદાર્થનું આ મૂળભૂત શું છે એનું હોવા પણ ચલો એનો વિસ્તાર મજા આવે એવું છે. આ તત્વ છે ને બેઝિક એટલી ક્લેરિટી હોવી જોઈએ કે ક્યારે પણ મૂંઝવણ ગમે ત્યાંથી ગમે એવું આવે, અને એ હશે ને તો શાસ્ત્ર અભ્યાસ દુર્દેશી ની વાણી સમજવાનું બહુ જ સરળ હોય. આમાં જ ગોઠા થાય છે ને ક્યાં એક ગુર્દે એટલે કે શબ્દ કઈ એવા અર્થ કરવા ન મારી ગુર્દે છે ને. આ તો શું છે કોલેજ છે, અહીંયા તો ભેણા વગર સીધું પૂછતો ક્યાં મારી દીધો કોલેજમાં એટલે બધું આજે જ આવ્યું છે. એ તો એક થાય કહેતા હતા જુગરાજી, જુગરાજી કહેતા હતા કે અહીંયા સોનગઢમાં તો શું થવાની છે. સારું
સમય સરળ